પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 66 એ.
એમ રાગમાં પ્રકાશનો આમ લીધું, સામે સામે લીધું. આ પ્રશ્ન ઉઠે છે ને, ભેદ જ્ઞાન કેમ કરવું? પણ એક અંધારું છે ને એક પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન તો ચૈતન્યનું કિરણ છે, પ્રકાશ સ્વરૂપ છે. રાગ તો અંધારું છે. હવે અંધારું નું અજવાળું જુદું જુદું ન દેખાય, આ તો કેવી કેવી વાત છે? બે સફેદ કપડા બાજુ બાજુમાં હોય તો કયું વધારે છે? એના માટે બહુ ધ્યાન થતું હોય તો નોખું પાડી શકે આના કરતા આ છે. પણ એ કાળું હોય ને એ ધોળું હોય, પછી એમાં બે જુદું ન પડે, એ કેવી વાત છે? અંદર માં રાગ છે, અંધારું છે, અને જ્ઞાન છે તો પ્રકાશ છે. ચૈતન્ય જાગૃતિ પ્રકાશમય જ્યોત છે. એક તો હાવ અંધારું છે, આ બે ખબર ન પડે. જેમાં હીરા હાચા ખૂટા હોય એને ચૈતન્ય સૂર્યને જોયો નથી, એને આત્માને જોયો નથી. જે જીવો રાગ ના હિમાયતી છે એને આત્માને જાણ્યો નથી, એ વાત ચોખ્ખે ચોખ્ખી સ્પષ્ટ છે. કહેવાની જરૂર છે સાચી વાત છે. ગમે છે એમ તો કહું કે જો આત્મા ના વિચાર હોય તો એમાં જ્ઞાન રસ વધવો જોઈએ. ઉપયોગ દ્વાર માં કાલે બીજું કે વિચાર માં તો ઉપયોગ કામ કરે છે. ઉપયોગ દ્વાર માં ચેતના નો પ્રકાશ દ્રઢપણે ચિંતવે. હું આવો ચેતનામય છું એમ પ્રગટ પ્રકાશ થી દ્રઢતા કરે, પ્રત્યક્ષ પ્રકાશ થી પ્રકાશ થી દ્રઢતા કરે તો એને ચિત્ત પરિણતિમાં ચિદરસની આત્મરસની ઉત્પત્તિ થાય. નહીં તો રાગ રસમાં ખેંચાય જાય. વિચાર કરતા કરતા એ રાગ રસ વધારી નાખે અને રાગ ને રગડ્યા કરી એ તો અનાદિ ફિલ્મ છે, એમાં કઈ નવીન. જ્ઞાન સ્વરૂપ નું જેને જ્ઞાન છે તે જ્ઞાની છે. રાગ ની લાંબી લાંબી માંડે ને એના વિધિ વિધાન માં પડે એને જ્ઞાની કહેતા, એ કઈ જ્ઞાની નથી. જ્ઞાન સ્વરૂપ એટલે જ્ઞાયક, એમાં જ્ઞાન સ્વરૂપ છે તે જ્ઞાયક છે. જ્ઞાન સ્વરૂપે નાયક આત્મા છે, જે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપી છે. એનું જ્ઞાન જેને છે તે જ્ઞાની છે. દુનિયાભરનું જ્ઞાન હોય તો એ કાંઈ જ્ઞાની નથી. એનો અર્થ બી એટલો કે જ્ઞાનનું સ્વરૂપ શું છે, સ્વરૂપ શું છે, નિજ રૂપ શું છે, એટલે કે સ્વભાવ શું છે, એ જેને જણાય એ જે જાણે તે પોતાના સ્વરૂપ સિવાય પોતાપણું બીજે ન જાણે તેથી તે જ્ઞાની. સાતસો ને 33, 700 ને 33, 201 પાસે. સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે. ત્યાં શું છે કે નિવેદન તો જ્ઞાન નું છે, પણ પોતા રૂપે જે સ્વરૂપે છે એ સ્વરૂપે પોતા રૂપે સ્વરૂપે સ્વરૂપે કહો કે પોતા રૂપે કહો, એ રીતે જો એ જ્ઞાન નો અનુભવ થાય તો એ જ્ઞાન જ આત્મા છે. એ જ્ઞાન છે પોતે આત્મા, જ્ઞાન જ આત્મા છે. જ્ઞાન તે આત્મા અને આત્મા છે. બહુ કહ્યું છે ગુરુદેવે તો શૈલી કરી છે કહેવાની. પીરિયડ આવી ગયો આ કાળની અંદર પણ, એ 40-45 વર્ષની ગુજરાતનો પીરિયડ. એમાં કાંઈક અધ્યાત્મના અને શાસ્ત્રોના મર્મ ને રહસ્યને ખુલ્લા મૂકી જ્ઞાનથી પોતાને ભિન્ન જ્ઞાનમય પણ અનુભવવાનો પ્રયત્ન એ પ્રથમ કરતો કે જેમાંથી જ્ઞાતા પણ ફક્તે પોતે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય, અને એ જ્ઞાતા દ્રષ્ટા પણ થાય અને એ જ્ઞાતા દ્રષ્ટા પણ રહે થતી રહે, એમાં અલૌકિક જબરજસ્ત પુરુષાર્થ. એ પુરુષાર્થના કાર્યને પડતો મૂકીને, એ પુરુષાર્થને પડતો મૂકીને તને બુદ્ધિથી શાસ્ત્રનો વિષય બુદ્ધિ ગોચર થયો હોય તો ઉતાવળો થઈ અને સમજાવવા દોડી જોઈએ. જેમ વ્રત જોગથી આત્માની પ્રાપ્તિ થશે, ધર્મની પ્રાપ્તિ થશે એ થયેલી છે, તેમ શાસ્ત્ર વાંચી વાંચીને એના અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે, સાંભળી સાંભળીને પ્રાપ્ત થશે, વાંચી વાંચીને પ્રાપ્ત થશે, એ થયેલું માનતા છે. કોઈ પણ શૈલ છે એ રીતે આત્મપ્રાપ્તિ આમ કહેતા જાય છે, અને પાછો જેમ કોઈ ઘડતર કરે કાપનું મારતા જાય છે, આમ નહીં, અહીંયા ખૂણો નીકળ્યો એમ નહીં, અહીંયા ખૂણો નીકળ્યો કે એમ નહીં, બરાબર ઘાટ ચડાવો એવી લાઈન ગુરુ તત્વ. ભાઈ પેલા કયું બોલતું હતું આત્મ વસ્તુ તરફ દ્રષ્ટિ જતા આત્માની પ્રાપ્તિ એવો ટુકડો છે કે જેને ક્ષોક્ષમ નો રસ ચડે છે અને આત્માનો રસ ચડે છે. ક્ષોક્ષમ જ્ઞાન ના જેને રસ ચડ્યા છે એમ તો આમ લીધું છે, અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ના જેને રસ પીડ્યો છે એમ લીધું છે, સૂક્ષ્મ ને પણ ત્યાં ઇન્દ્રિય જ્ઞાન નો શબ્દ પીડ્યો છે. મન થી ઇન્દ્રિય બુદ્ધિ કામ કરે છે, ઇન્દ્રિય જ્ઞાન નો જેને રસ પીડ્યો છે તેને આત્માનો રસ પડતો નથી એવી વાત છે. માં એને માતા વર્ણવા માં આવી છે. હવે દ્રષ્ટિનો વિષય માત્ર ધ્રુવ જ રહે છે, અને એ ધ્રુવ દ્રય ઉપરાંત જે વસ્તુનો એક અંગ પર્યાય છે એ જો દ્રષ્ટિના વિષયમાં સાથે જોડાઈ જાય તો કહે છે કે અહીંયા મિથ્યા થતી છે. જ્ઞાનમાં એક પદાર્થના બે અંગ છે, એક સત્તામાં બે અંગ છે એમ જણાતા જ્ઞાનમાં મિથ્યા ત્યાં નહીં થાય, જ્ઞાન મિથ્યા નહીં થાય. શું તફાવત છે કે જ્ઞાન તો એમ જાણશે કે આત્મા એક પદાર્થ છે, દેહનો ત્રિકાળી સ્વભાવ એનું ધ્રુવ અંગ છે, અભેદ અંગ છે, અને એક સમયની જે પર્યાય છે એ એનું ભંગ અંગ છે, છતાં એ ભંગ સર્વકાળે ઉપસ્થિત થયા જ કરે છે, ઉત્પાદ્ય રૂપ થયા જ કરે છે, અને એ પદાર્થ પોતે જ પરિણમે છે અથવા પર્યાય નહીં છે. જ્ઞાન એમ પણ જાણશે કે પદાર્થ પોતે પર્યાય સ્વરૂપ છે. પર્યાયાર્થી જ નહીં છે જો જ્ઞાન જાણશે તો જ્ઞાન પદાર્થને પર્યાય સ્વરૂપે જાણશે તો પણ તે પર્યાયાર્થી જ્ઞાન જ્ઞાન મિથ્યા જ્ઞાન નહીં જાણ સ્પષ્ટીકરણ. પણ જો દ્રષ્ટિના વિષયમાં પર્યાય પડી જાય તો દ્રષ્ટિ મિથ્યા થઈ જાય. જો દ્રષ્ટિ મિથ્યા થાય તો જ્ઞાન મિથ્યા. ગૂંચવાડો પેદા કરે છે. જ્ઞાનનો વિષય આખો પદાર્થ અને ત્યાં દ્રવ્ય પર્યાયનો સંબંધ વસ્તુના સ્વરૂપ અનુસાર વસ્તુના બંધારણ અનુસાર જ્ઞાનમાં જેમ છે તેમ જણાય તો એ જ્ઞાનને મિથ્યા જ્ઞાન પણ લાગુ પડતું નથી. પણ દ્રષ્ટિમાં એમ ચાલતું નથી. ત્યાં તો જો દ્રવ સાથે પર્યાય વિષય થઈ જાય તો ત્યાં મિથ્યાત્વ થઈ જાય. દ્રષ્ટિ મિથ્યા થાય તો જ્ઞાન સમ્યક રહે એ વાત હતી. એટલે એમ થાય છે કે શાસ્ત્રો અનુસાર જ્ઞાનનો વિષય દ્રવ્યગુણ પર્યાયાત્મક ઉત્પાદિત ધ્રુવાત્મક જે એક સત્તાપણે છે એ સમજાવવા છતાં જો દ્રષ્ટિ પોતાની રીતે અંતર્મુખ થઈને સ્વસન્મુખ થઈને માત્ર ધ્રુવને વિષય ન કરે ત્યાં સુધી એ જ્ઞાન સમ્યક થતું નથી. ભલે બંધારણ અનુસાર એની જાણ પણ હોય તો ચર્ચા છે એમાં તેને કારણે કરવાનું છે એ કરતા નથી. લોકો ખંડન મંડળમાં પડી જાય છે. આમ હોય ને આમ ન હોય, આમ હોય ને આમ ન હોય. કરવાનું છે આ ગુરુની દ્રષ્ટિથી એ કરવાનું છે. ખરેખર તો જે વિષય સમજાતો નથી જ્ઞાનનો વિષય સમજાઈ જાય છે. ભેદ અભેદાત્મક જે જ્ઞાનનો વિષય છે એ સમજાય છે. કેમ કે જ્ઞાનમાં ભેદ પડે છે. જે જે પ્રકારે ભેદ પડે છે એનું વિવરણ થઈ શકે છે ભેદથી.
સદાય પરિણામ સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાદ વ્યય વ્યય ભ્રવની એકતા રૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તા પૂરી થઈ છે. આમ સત્તા સ્થાપી છે. જ્ઞાન નથી થતું અનુભૂતિ જઈને હાલી. ઉત્પાદ વ્યય ભ્રવ ત્રણેયની એકતા જેમાં છે અખંડ સત્તા છે. એક સત્તામાં વિલક્ષણપણ છે. ઉત્પાદ જે છે તે ઉપજતા વિનષતા અંશ છે અને ધ્રુવ છે તે એક સરખો એકરૂપ તત્વ અંશ છે. છતાં ત્રણેયની સત્તા એક છે. જે સત્તા ધ્રુવની છે તે જ સત્તા ઉત્પાદની છે તે જ સત્તા પરિણામના વ્યયની છે. એવા ત્રણેયની એકતા રૂપ અનુભૂતિ ત્રણેયની એકતા રૂપ સત્તા એ જેનું લક્ષણ છે એવી સત્તા છે. સહી છે એને સત્તા સ્થાપો અનુભૂતિ સત્તા સ્થાપો તારી હૈયાતીનો આમ અનુભવ કર. અહીંયા બંધારણમાં વિશે ચાલ્યું કેમ કે અન્ય મતિ છે ને આ વિશેષણથી જીવની સત્તા નહીં મારનાર નહીં માનનાર નાસ્તિકવાદીઓનો મત ખંડિત થયો. એ તો ચાર વાકને ખંડિત કર્યું નહીં તથા પુરુષને એટલે જીવને અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ પરિણમન સ્વભાવ કહેવાથી થયો. ત્યાં ધ્રુવ કુટસ્થ માને છે પણ પરિણમન સ્વભાવ માનતા નથી. નૈયાયિકો અને વિશેષકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે. આ સત્તા વિશે કેટલા જે મતભેદો છે સંપ્રદાયમાં પણ વેનપણે એ મતાંતર છે, તે સર્વનું નિરાકરણ સત્તાને ઉત્પાદ વિભ્રમ રૂપ કહેવાથી થયું. એ ઉમા સ્વામી એ સૂત્ર બાંધે છે, ઉત્પાદ વિભ્રમ સત, સત નામ સત્તા ધરાવનાર પદાર્થ ઉત્પાદ વિભ્રયુક્ત છે. આમ કરીને ત્યાં ધ્રુવંશનું અવલંબન લેવાનું છે અને પર્યાયનું અવલંબનથી લેવાનું એ વિવિક્ષા નથી. ત્યાં પદાર્થની સત્તાનું બંધારણ શું છે એટલી જ વાત કહેવા ધારે છે. અને અન્ય મતલબ એથી વિરુદ્ધ આત્મસત્તાને સ્થાપે છે અને કોઈ તો આત્મસત્તાને માનતા નથી એવા પણ નાસ્તિક દર્શનો છે. એ સર્વનું નિરાકરણ એ રીતે આપોઆપ થઈ જાય એ વાત અન્ય મતલબ સામે ચાલે છે. સિદ્ધાંતિક પણ છતાં એની વિવિધતા છે એ અન્ય મતલબ સામે છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે એટલે ત્રણેય કાળે કોઈ પણ કાળે જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય એ સિદ્ધાંત છે. બીજા લક્ષણથી આત્માને ઓળખવાનો પ્રયાસ કરવો વ્યર્થ જશે, આત્મા નહીં ઓળખાય એમ કહેવા માગે છે એ રીતે નિયમ થાય. તે અન્ય દ્રવ્યોમાં નથી, બાકીના પાંચ દ્રવ્યોમાં તો નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે, જ્ઞાનની પ્રસિદ્ધિ મળે જાણનાર તે જ આત્મા એમ લક્ષરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. આ વિધિ લઈ લીધી આટલું જે વચન આવ્યું કે જાણવાનું કાર્ય પર્યાયથી છે એટલે જાણક સ્વભાવી એવો આત્મા, જ્ઞાન સ્વભાવી એવો આત્મા એનો જે કાર્ય કરતો અંશ છે તે પર્યાય અંશ છે એ એક ડિવિઝનમાં કાર્ય થાય છે એમ કેમ પર્યાયના વિભાગમાં તે કાર્ય થાય છે. એ જાણવાનું કાર્ય પર્યાયથી છે, પર્યાય વડે છે, પર્યાય કરે છે અને તે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણવાનું કાર્ય જે થાય છે એ જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે આત્મા જો પર્યાય તો ગાડીમાં પર્યાય તો ગૌણ કરી નાખે. જાણવાનું કાર્ય ભલે પર્યાયથી થાય છે અને એ ભલે પર્યાયમાં એ જ્ઞાનની પ્રસિદ્ધિ છે તો પણ ત્યાં સ્વભાવને લક્ષમાં લેવો છે. એટલો જ કલ્યાણમય નિરામય પદ છે ને એટલો જ અનુભવ એ જ્ઞાન છે શું પણ તે એવો પ્રશ્ન કરે કે આ જ્ઞાન શું છે પણ આત્મા આમ આટલું બધું ભજન દઈને પણ છે એ શું કે આટલું બધું એ સ્વભાવ તત્વ છે. ત્યાં શું કહેવું છે આમ જ્ઞાન 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 માત્ર કહીને શું કહેવું છે કે ત્યાં સ્વભાવ તત્વ એકદમ ઉપસાવીને કહેવું છે, સ્વભાવને ઉપસાવીને કહેવું છે એ જ્ઞાન કહેવાય છે. વિશેષ વાત આ જ અધિકારમાં કે આ ચર્ચાના પ્રકરણમાં સમયસારમાં આવ્યો કે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે કહ્યું ને તો ત્યાં જ્ઞાનની પ્રસિદ્ધિમાં સ્વસંવેદનની પ્રસિદ્ધ સ્વસંવેદનથી જ્ઞાન પ્રસિદ્ધ છે એ વાત કહે છે. જ્ઞાન શેનાથી પ્રસિદ્ધ છે કે આ ઘટપટ આદિ જાણે છે તેનાથી જ્ઞાન પ્રસિદ્ધ છે એમ વાત નથી લીધી. સ્વસંવેદનથી જ્ઞાનની પ્રસિદ્ધિ છે. મૂળમાં એ ચર્ચા અમૃત ચંદ્રાચાર્ય કરી છે, તેમાં એ વાત થઈ ગઈ. એમ કહીને શું કહ્યું છે કે પ્રસિદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ જે જ્ઞાન સામાન્ય છે, કે જેમાં જ્ઞાનમાં માત્ર જ્ઞાન વિદન છે અને રાગાદીનો અભાવ નથી, એમ લક્ષણ પકડ્યું. જરા સૂક્ષ્મ વિચારનો વિષય છે કે જીવને રાગ વિદાય છે એવો અનુભવ. જે વેદનની વેદનનો વિચાર કરીએ, જીવના પરિણામમાં વેદનનો ફેક્ટર શું છે એ વિચાર કરીએ, તો એ મુદ્દો જાણે અજાણે પણ એવો છે કે પોતાને રાગ વેદાય છે એવો. જેવો જેવો રાગ છે થાય છે જે જે કાળે સર્વ જગતના જીવોને, તે રાગમાં એકત્વનો અધ્યાસ હોવાથી રાગ વેદાય છે તે એમ માને છે, એવો અનુભવ કરે છે. મને રાગ વેદન થાય છે, જ્ઞાનનું જુદું વેદન થાય છે, ભિન્ન જ્ઞાનનું વેદન થાય છે, એવું તો કોઈને પકડાતું નથી. ત્યારે એમ કહે છે કે રાગ એની અવસ્થામાં છે, લાડવા અને જલેબી એની અવસ્થામાં નથી, છતાં પણ રાગનો વિષય તીવ્ર થઈ જાય ત્યારે તો એને એવો પણ અભ્યાસ થાય છે કે હું લાડવાના વેદું છું, ગળપણને વેદું છું, ઠંડીને વેદું છું, ગરમીને વેદું છું, સુવાળા પણ વેદું છું, ખરબચતા પણ અનુભવ કરું છું. તો એ તો તીવ્ર રાગમાં પછી પોતાની પર્યાયની મર્યાદાથી પણ આગળ વધીને પર પદાર્થમાં પ્રવેશ કરતો હોય એવો એને અનુભવ થાય છે. એને પર પ્રવેશ ભાવ કર્યો છે કે જે સ્વસંવેદનને ઢાંકી દે છે, આત્મજ્ઞાનને ઉત્પન્ન થવા દેતો નથી. એવો જે પર પ્રવેશ ભાવ છે એ રાગના વેદનમાં, રાગના એકત્વમાં છે. અહીંયા કહે છે કે ત્યાં તારી ભૂલ છે. તારા જ્ઞાનને તપાસ ને જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનને તપાસ, તો જ્ઞાન વેદનમાં અન્ય વેદનનો અભાવ છે. શરીરની અશાતાના વેદનનો પણ જ્ઞાન વેદનમાં અભાવ છે. જ્ઞાનની સત્તા અને જ્ઞાનની હૈયાતી, સત્તામાં કેમ સત્તા થી નથી પકડાતા કે સ્વરૂપ સત્તામાં તો રાગ વેદન પણ છે. ઉત્પાદ વૈભવ લીધી ને સ્વરૂપ સત્તા, તો આત્મસત્તા કેવી લીધી પદાર્થની સત્તા, તો ઉત્પાદ વૈભવ ઉત્તમ, તો એ સત્તામાં તો રાગ પણ છે. અહીંયા તો કહે છે કે તારી સત્તા જ્ઞાન વેદન માત્ર પણ છે. જ્ઞાન માત્ર કહીને રાગની સત્તાથી જ્ઞાનની સત્તા જુદી પાડવી છે અંદરમાં,
બરોબર.
કે જે જ્ઞાનની હૈયાતી છે એમાં જ્ઞાન વેદન છે, જ્ઞાનની હૈયાતીમાં અશાતાના વેદનની પણ હૈયાતી નથી હોતી. અને એ કેવી રીતે જુદું પડે છે કે વેદનથી જુદું પડે છે. જ્યાં વેદવાનો મુખ્ય ઉદય છે એ સાતા અશાતાનો છે, એમાં પણ સાતામાં નહીં ખબર પડે. અશાતાનો જે અણગમો છે એ એમ સૂચવે છે કે એ મારું તત્વ ને એ કોઈ ફોરેન એલિમેન્ટ છે, બહારનું એલિમેન્ટ છે, એ એનો નકાર કરે છે. જીવ અશાતાનો જીવ નકાર કરે છે, કેમ કે એ સ્વરૂપ નથી. તો એ અશાતાનું વેદન અને જ્ઞાન વેદન, આ બે વેદન અશાતાના કાળમાં જુદું પાડવામાં પ્રયોગનું બહુ સારું સાધન છે. જ્યારે શારીરિક અશાતા થાય ત્યારે મુમુક્ષુએ તો જરાય ગભરાવા દેવું નથી. એને એક નવો વિચાર ઉત્પન્ન થવો જોઈએ કે ઠીક છે, આ વખતે તો થોડી પ્રયોગ કરવાની વધારે તક મળશે. અરે રે, આ થઈ ગયું, તે થઈ ગયું, મટી જાય તો સારું હવે, જલ્દી કામે લાગીએ અને જલ્દી નિરાતરે કાંઈક ઠીક રહ્યા, એમ કઈ એવું કઈ આકૃતા કરવાની કોઈ જરૂર નથી. ભલે પૂર્વ કર્મના ઉદયમાં અશાતા આવો અને ના આવો તો અશાતા ઉભી કરે આહાર આદિને લઈને, ઉપવાસ વગેરે શું કરવા કરે છે, એ પણ પ્રયોગનો વિષય છે. સુધાની અસાતા ઉભી થાય છે, તો એ પ્રયોગ કરે છે. તમારા જ્ઞાન વિજ્ઞાનમાં અસાતા નથી, અનુભવ કરો મારા જ્ઞાન વિજ્ઞાન અસાતાનો અનુભવ કરો નહીં. અસાતાને ખરાબ માનવાની ક્યાં વાત રહી? ત્યાં ન આવે તો સારું, એ દ્વેષ કરવાનો તો પ્રકાર ને તો. અને તેથી રત્નકરણ શ્રાવકાચાર જેવા શ્રાવકના આચારના ગ્રંથોમાં એવી વાત ઉપાડી છે સમંત ભદ્રાચાર્ય કે જ્ઞાનીને તો મૃત્યુકાળ એ મૃત્યુનો મહોત્સવ છે. જગતને જેનું નામ સાંભળતા ખડકો પડે છે, છાતી બેસી જાય છે, કેટલા બેભાન થઈ જાય છે ને છાતી થઈ જાય. વિજ્ઞાનીઓનું તો મૃત્યુ મહોત્સવ છે, કેમ કે એ અસાતાનો તીવ્રમાં તીવ્ર ઉદય છે. પ્રાણ છૂટવાના કાળે એટલી અસાતા થાય છે કે વિસ્મૃતિ એટલી બધી થઈ જાય છે કે નવા ભાવમાં આવે ત્યારે આગલા ભાવમાં એ ક્યાં હતો ને કેમ હતો એનો પત્તો લાગતો, એટલો વિસ્મૃત થઈ જાય છે પોતાના ચાલુ અનુભવથી એ ક્ષણ માત્રમાં. એવી તીવ્ર અસાતાની વેદનામાં પસાર થવાની તક માત્ર મૃત્યુના સમયે જ હોય છે. અને જેટલી અસાતા તીવ્ર એટલો જ પુરુષાર્થ ઉગ્ર કરીને એનાથી ભિન્ન પડવાની એનો અવસર પણ ત્યાં છે. ત્યારે એમ કહે છે કે આ તો અમારો મહોત્સવનો કાળ છે, અમારા આનંદના મહોત્સવને વધારેપણે પુરુષાર્થના મહોત્સવને વધારેપણે ઉજવવાનો કાળ. મહોત્સવમાં શું કરે છે? ઉછળી ઉછળીને રાગ કરે છે જીવો બહારના મહોત્સવમાં. અહીંયા મહોત્સવ એટલો કર્યો કે આત્મા ઉછળીને પુરુષાર્થ કરે છે અંતર્મુખનો. તેથી એને મહોત્સવનું નામ આપી દીધું. એવા અનેક જ્ઞાનીઓ છે કે જેને ખ્યાલ આવી જાય છે કે હવે આ શરીરનું છૂટવાનો કાળ નજીક છે, એકદમ પુરુષાર્થમાં જન્મી જાય છે. ગુરુદેવનો એ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. અને સર્વ જ્ઞાની સાવધાન થઈ જ જાય છે.
શું કરતા જીવો
આત્માને પકડે છે જોરથી, જેમ છોકરું છૂટું પડવાના બીકે એની માના સાગલાનો છેડો જોરથી પકડે છે, એમાં અસાતાથી છૂટું પડવાનું જરાક પ્રકરણ બહારમાં પરિણામમાં તોફાન આવે તો જોરથી આત્માને પકડે. તોફાનમાં તાકાત તો અજમાવે ને
વાવે.
ત્યારે કેટલા જ્ઞાનીઓ તો નિર્વિકલ્પ ઉપયોગના કાળમાં દેહને છોડે છે, શુદ્ધ ઉપયોગના કાળમાં ધ્યાન થાય છે, પછી વિગ્રહ ગતિમાં ઉપયોગ જ નથી. છેલ્લા સમયમાં અસંખ્ય સમયનો ઉપયોગ છે, નિર્વિકલ્પ થઈ જાય છે, એવો ઉગ્ર પુરુષાર્થ કરી જાણે. અને એ ઉગ્ર પુરુષાર્થ છે એ નિર્મળતાનું કારણ છે. જ્ઞાનીને લબ્ધ પરિણતિ અને એ પરિણતિને અનુસરતો એના પ્રમાણમાં સપ્રમાણ પુરુષાર્થનું પરિણમન તો નિરંતર છે. પણ જ્યારે એ મંદ પુરુષાર્થ છે તેથી વિકલ્પ સાથે ઉભો થઈ જાય છે. પછી માવ્રતાદી નોનવ્રતાદીનો જે કાંઈ થાય, પણ તીવ્ર પુરુષાર્થતા સુહરાગનો વિકલ્પાંશ બંધ થઈ જાય છે, ઉત્પન્ન થતો અને શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ દશા થાય છે, ત્યારે ગુણ શ્રેણી નિર્ગ્રહ થાય છે. એ નિમિત્ત અપેક્ષા એ કર્મની ગુણ શ્રેણી નિર્ગ્રહ. ગુણ શ્રેણી એટલે મલ્ટિપ્લિકેશન, સરવાળો ને હજાર ગુણ્યા હજાર એને હજાર સ્ક્વેર કહે અને હજાર ગુણ કહે છે,
બરોબર,
લાખ ગુણ્યા લાખ એમ. એવી ગુણ શ્રેણી નિર્ગ્રહ કર્મની અપેક્ષા એ કહેવાય છે. એમ સૂચવે છે કે એની શુદ્ધિ કેટલી ગુણમાં વધે છે,
બરોબર.
કેમ નિર્ગ્રહ તો શુદ્ધિ વિશેષ છે, ભાવથી ઉપાદાનથી લઈએ તો એ શુદ્ધિ વિશેષ છે, અને નિમિત્તથી લઈએ તો કર્મ કરે છે. કર્મ તો ઉદયમાં આવ્યા એટલા જ ખરે ને કે ના? સામાન્ય પ્રકાર એવો છે જગતના જીવોનો કે જેટલા ઉદયમાં નિષેકો આવે એટલા ખરી જાય. જ્યારે આવા શુદ્ધોપયોગના કાળમાં સત્તામાં રહેલા કેટલાક કર્મોની સ્થિતિ ટૂંકાઈ જાય છે અને એ ઉદીરણા કરીને એને ખપાવે છે, ઉદીરણામાં એથી ખપાવે છે. એટલે ત્યાં એક સાથે ઢગલો થઈ જાય છે ખરવામાં. કાળ પાયકો નથી એવા કેટલાક પડ્યા છે સત્તામાં, એ અહીંયા અનુભવના જોરથી આ એક જ એનું નિર્જરાનું સાધન છે. એની સ્થિતિ ટૂંકાઈ જાય છે અને ઉદીર નાખીને આવે છે ઉદયમાં. બરોબર, એ સંક્ષણે માયા કરી એનો ઢગલો થઈ જાય છે. એવું શુદ્ધોપયોગી અધ્યાત્મના પ્રકરણમાં શાસ્ત્રોમાં બહુ વિશિષ્ટતા આપી છે, બહુ મહિમા કરી છે. એમ કહે છે કે ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે, તે અન્ય દ્રવ્યોમાં નથી. જાણવાનું કાર્ય પર્યાયથી છે, જ્ઞાનની પ્રસિદ્ધિ વડે અહીંથી વાત થાય છે. જ્ઞાનમાં વેદનની પ્રસિદ્ધિ વડે, જ્ઞાનની પ્રસિદ્ધિ વેદનથી છે, ઘટપટને જાણવાથી નહીં એમ કહેવું. સામાન્ય રીતે જ્ઞાન લોકો સમજે છે એવું કે આ બધું જાણે તે જ્ઞાન, અન્ય જ્ઞેયોને જાણે તે જ્ઞાન, અને નીચેની દિશામાં અન્ય જ્ઞેયોને જાણવા, અન્ય જ્ઞેયની સન્મુખ થઈને જાણવું થાય છે. એટલે અન્ય જ્ઞેયોની સન્મુખતા વાળું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન એ લક્ષણ સમજી લે છે એમ ના પાડે. એવું તો કોઈ જ્ઞાન લક્ષણ નથી. એટલે પોતે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે જ્ઞાનની વેદનથી પ્રસિદ્ધિ છે એ વાત કરી છે. જ્ઞાનની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે એમ લીધું છે. વેદનમાં એ પાછું કોકનું કોક આમ નજરમાં પરલક્ષ્ય જ્ઞાન વેદન જણાય એમ નહીં. જ્ઞાન જ્ઞાનને વેદા સ્વસંવેદનથી છે, કેમ કે જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, સ્વનું જ વેદન છે. બસ એ સ્વ પણ એ વેદાતું જ્ઞાન તે આત્મા છે. 733 માં કહ્યું સ્વ પણ એ વેદાતું જ્ઞાન તે આત્મા છે, એને આત્માનો પત્તો લાગ્યો. એ વાત થઈ ગઈ. લક્ષણ નો વિષય છે ને ઓળખવાનો, થોડુંક ચાલશે લાંબુ.
આપણે લાંબુ
અનાદિથી ઓળખ્યો નથી એ તકલીફ છે, બીજી કઈ તકલીફ નથી. પછી તો કેટલીક પરિસ્થિતિ વેજ્ઞાનાદિની ઓટોમેટિક શરૂ થઈ જાય છે, કેમ કે તો રીતાત્મા આવી ગઈ. 610 પાનું છે. પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્ય માનત્વને લીધે પ્રસિદ્ધપણું અને પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે પણ, પ્રસિદ્ધપણું અને પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે પણ, એ બંને લીધે, એ બંને જ્ઞાનમાં હોવાને લીધે પ્રસિદ્ધ જ્ઞાન છે અને સ્વભાવને પ્રસિદ્ધ કરવો છે. શું કે છે? પ્રસિદ્ધ જ્ઞાન છે અને તે જ્ઞાન થી સ્વભાવ ને પ્રસિદ્ધ કરવો છે. એટલે પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્ય માનત્વને લીધે લક્ષણ અને લક્ષણ નો વિભાગ કરવામાં આવ્યો છે એક જ્ઞાનમાં જ. બરોબર, જ્ઞાનમાં બે વાત શું કરવા કરી? લક્ષણ અને લક્ષ, લક્ષ્ય લક્ષણ, અને જેનાથી લક્ષ્ય થાય તે લક્ષમાં આવવા યોગ્ય તે લક્ષ્ય, એવું લક્ષણ અને લક્ષ્ય એમ કેમ બે વિભાગ કયા એ જ્ઞાનમાં? કે એમાં પ્રસિદ્ધપણું પણ છે અને જે સ્વભાવને પ્રસિદ્ધ કરવો છે એ પ્રસાધ્ય માનત્વ પણ એમાં જ છે. પ્રસિદ્ધ પણ પોતે છે અને જેને પ્રસિદ્ધ કરવું છે એ પણ એમાં જ છે. એટલે પ્રસિદ્ધત્વ અને પ્રસાધ્ય માનત્વને લીધે આ શાસ્ત્ર પરિભાષા પણ સારો અર્થ ચોખ્ખો આટલો છે. લક્ષણ અને લક્ષણનો વિભાગ કરવામાં આવ્યો છે. હવે ત્યાં જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કહે છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, પ્રગટ છે, અનુભવ ગોચર છે, સાકાર છે, સમજાયું છે.
કારણ કે એ પ્રસિદ્ધ છે એને કારણે અમૃત ચંદ્રાચાર્યની કારણકારીની શૈલી ખતમ કરી છે. જ્ઞાન પ્રસિદ્ધ છે કારણ કે, શા માટે જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કહો તમે? જ્ઞાન પ્રસિદ્ધ છે એનું કારણ આપો એમ. કારણ કે જ્ઞાન માત્ર ને રાગ ને કાઢ્યો અહીંથી, રાગ ને છૂટો પાડી દીધો. જ્ઞાન માત્ર ને એકલા જ્ઞાન ને પ્રસિદ્ધ એવા પ્રગટ એવા એકલા જ્ઞાન ને સ્વસંવેદન થી સિદ્ધપણું છે. એનામાં રહેલું જે પોતાને જ પોતાનું વેદન છે, જ્ઞાનમાં જ્ઞાનને જ પોતાનું વેદન છે, એનાથી એ જ્ઞાનને સિદ્ધપણું છે. સિદ્ધત્વાત એ સિદ્ધિ થાય છે, પ્રસિદ્ધિની સિદ્ધિ થાય છે, સ્વસંવેદનથી એ સિદ્ધિ થાય છે. અર્થાત હવે અહીંયા કૌંસમાં અર્થ પીરો છે, બહુ સરસ છે કે જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. ભગવાન આત્મા અનુભવમાં જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદન રૂપ અનુભવમાં આવે છે. એમ કે છે તને પણ તારા જ્ઞાન નો અનુભવ છે, રાગ નો ને રાગ ના વિષય નો નહીં, તારી ભૂલ છે, તને ભૂલથી ભ્રમથી એવું લાગે છે. બરાબર ધ્યાનથી જો, અને જો તને ચોખ્ખું દેખાય તો ભ્રમ છૂટી ગયો. દોરડીમાં સાપનો ભ્રમ થયો, ચોખ્ખું જોયું કે આ દોરડી છે એટલે ભ્રમ નીકળી ગયો. બસ આખું કામ છે સુગમ અને સરળ અંદરમાં. એક પોતાના જ્ઞાન વેદનને જોવા માટે ઉપયોગને નિવૃત્ત કરીને અન્ય ઉપાધિથી બરાબર અંદરમાં અભ્યાસ કરવો, એનું નામ જ્ઞાન અભ્યાસ છે. રાગથી જુદો પાડવાનો અને જ્ઞાનના વેદનને સંભાળવાનો છે તો ખરું, કરવું નથી તો છે એમ કે છે તો ખરું, પણ ઢંકાઈ ગયું છે અને આવિર્ભૂત કરવું છે. તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે પ્રસાધ્યમાન, એટલે જેને સ્વભાવને પ્રસિદ્ધ કરવો છે, એ તદ અવિનાભૂત છે, જ્ઞાનની સાથે અવિનાભાવી રહેલો છે સાથે. એવા અનંત ધર્મોના સમુદાય રૂપ સ્વભાવ છે, સ્વભાવમાં તો અનંત ધર્મ છે પાછા, એટલું જ્ઞાન નથી. એવા આનંદ ધર્મોના સમુદાય રૂપ જે મૂર્તિ છે એમ કીધું, જો ખરી કરે છે વાત. એવા આનંદ ધર્મના સમુદાયની જે મૂર્તિ છે તે આત્મા છે. આચાર્યજીની શૈલી કેવી છે? તેન પ્રસિદ્ધે ન પ્રસાદ્યમાન હસ્તદ વિના ભૂતાન અનંત ધર્મ સમુદાય મૂર્તિ આત્મા. મૂર્તિ શબ્દ પોતે લીધો છે, એ અનંત ધર્મના સમુદાયની મૂર્તિ છે તે આત્મા છે, અમૂર્ત મૂર્તિ છે. મૂર્તિ એટલે આખી મૂર્તિ છે, આત્મા એટલે અનંત ધર્મના અનંત સમુદાય ધર્મના સમુદાયની એક મૂર્તિ છે આત્મા. જ્ઞાન માત્રથી અખંડ આત્મા, આખી આત્માની મૂર્તિ જેવો કેવો જ્ઞાનમાં પ્રતિભાસે છે, જણાય છે, એવો જ અહીંયા નિશ્ચયમાં પ્રતિભાસે છે. આમ નિશ્ચય કર્યો છે. વાહ, જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે આત્મા એમ લક્ષ થાય છે. કેવી રીતે? જ્ઞાનની વિજ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે આત્મા એમ લક્ષ થઈ જાય છે. એમ લક્ષરૂપ આત્મા નિર્ણયમાં નિશંકપણે, નિર્ણયમાં શંકા છૂટી ગઈ. આવો હશે કે તેવો હશે, ભગવાને કેવો જ્ઞાનમાં કેવો જાણ્યો હશે કોને ખબર, કાંઈ અત્યારે આપણને જન્મસ્થાને સમજાય કે ન સમજાય, અરૂપી આત્મા એ કઈ વાત રહેતી
નથી.
બરાબર, એવી નિશંકતા પ્રતિભાસમાં ઉભી થાય છે.
વાહ,
એનું ઘણું બળ છે નિશંકતાનું. અનેક વાતો અને વિભિન્ન જગ્યાએ બીજી બીજી રીતે આવે છે. એક જગ્યાએ તો બધું ક્યાંથી આવે?
જય પરમ કૃપાલ શ્રી કાંતિ દેવ.